ગુરુ મહારાજના શ્રીમુખેથી સૌ સંતો સેવકોની વચ્ચે સુખસાગરના સંબોધનથી જીવનના સાધનનું માર્ગદર્શન કરી રહ્યા છે, સત્સંગ દ્વારા સૌને બોધ આપી રહ્યા છે. આ પદમાં જય મહારાજના શ્રીમુખની જ વાણી છે અને શ્રી શ્રી સુખસાગર સ્વયં પોતે જ જય મહારાજ અને એમના સાનિધ્યમાં સૌએ જે સદગુરુના શ્રીમુખથી પ્રાપ્ત થયેલું સાધન એ કેવી રીતે થાય, એ સાધનનો મહિમા શું છે, સાધન કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે, એ બધું જ આ પદની અંદર શ્રીમુખે સૌને ઉદબોધન સૌને બોધ આપ્યો છે. શું કરશો જઈ વનમાં રે, જ્યાં છો ત્યાં બેસીને જ ભજન કરો ને, ત્યાં કઈ ઓછું પ્રાપ્ત થવાનું નથી. ભગવાન સર્વત્ર સમાન છે, સગળે સરખો આત્મરામ. જો નિષ્ઠાપૂર્વક સાધન ભજન ઘરની અંદર જ થાય, પોતાના સ્થાન જ્યાં રહેતા હોય ત્યાં થાય, તો કશું અનુચિત નથી. જ્યાં છો ત્યાં બધી સુવિધાઓની સાથે ભગવદ સ્મરણનું સાધન કરો. શું કરશો જઈ વનમાં, વિચાર તો કરો. અહીંયા સોમવાર લીધો છે સંબોધનની અંદર. સોમ એટલે મનનું મન, ચંદ્ર ચંદ્ર સોમ મન. તો સોમે સાધો રહી તનમાં, અને મનમાં વાત કરી છે, સાધન કરી જુઓ તનમાં. તો ચંદ્રની શીતળતા મન એને બધાને છે, પોતાના જ્યાં સ્થાન છે ત્યાં જ બેસીને ભજન કરવામાં કશો જ વાંધો નથી. અને ત્યાગ કરીને જશો ક્યાં, ભગવાન તો સર્વત્ર સમાન છે. જે ઘરમાં જ છે એ જ વનની અંદર છે, તો એનો કોઈ પણ ભેદ રાખ્યા સિવાય જે કઈ છે એના, એટલે વનમાં જઈને કરશો શું, એમ પ્રશ્ન પૂછ્યો જય મહારાજે. શું કરશો જઈ વનમાં, સ્વાભાવિક છે. ક્યાં જવું છે કે અહીંયા, ત્યાં જઈને શું કરશો. વનમાં કેટલી અનિશ્ચિતતા, કેટલી બધી અસુવિધાઓ, કેટલી બધી સગવડ વગરની પરિસ્થિતિ, એમાં જઈને કરશો શું તમે. તમે શરીરને સાચવવા માટેની એની સુવિધાઓ ઉભી કરવામાં સમય કાઢશો, તો જ્યાં બધી સુવિધાઓ તમને પ્રાપ્ત છે, ઉપલબ્ધ છે, ત્યાં જ બેસીને ભજન કરો ને. બસ એટલું જ પૂછું, ત્યાં જઈને કરશો શું. એના કરતા જ્યાં છો ત્યાં જ રહીને મનમાં, સોમ મન, મનમાં જ આત્મ તત્વની સાધના કરો ને. સાધન કરી જુઓ તો આછું રે, અને એ મનમાં જ અંતઃકરણમાં જ સાધન કરવાનું છે. અને બીજે થશે પણ ક્યાં, શરીરની અંદર જ, આપણા પોતામાં જ એનું અનુસંધાન કરો. જે વાસ્તવિક સત્ય છે, જે અંતિમ સત્ય છે, એ તો આપણા પોતાની પાસે છે, આપણા પોતામાં જ છે. સમગ્ર સૃષ્ટિની અંદર આપણા જીવનનું જે અંતિમ સત્ય છે એ તો અહીંયા બેઠેલું છે. એટલા માટે કહ્યું સોમે સાધો રહી મનમાં, પોતાનામાં પોતાના મનથી જ પોતાના તનમાં જ સાધન કરી જુઓ તનમાં. તો અને સાધન ભજન તો શરીરથી જ કરવાનું છે. શરીર જ્યાં હશે ત્યાં આગાડી સાધન ભજન કરશે જ. હા, પ્રતિકૂળતાઓને અનુકૂળ કરવાની એ આપણામાં ક્ષમતા હોય. ભલે પ્રતિકૂળતાઓ રહી પણ મારે મારું સાધન કરવું જ છે, મારો નિત્ય નિયમ કરવો જ છે. ક્યાંક કામમાં જવાનું છે, બહાર જવાનું છે, તો વહેલા ઉઠીને પણ નિત્યક્રમ કરીને પછી જ નીકળીએ. તો એ જે દ્રઢતા છે એના માટે કહ્યું કે સાધો રહી તનમાં, આપણા શરીરમાં જ છે, બીજે ક્યાંય નથી. એ વનમાં તમે સોચશો તો જો શરીરમાંથી નથી મળતો તો પછી વનમાંથી ક્યાંથી મળવાનું હતું. જે આખરી સત્ય પરમ સત્ય જે આપણા પોતામાં જે છે અને એમાં જ તમને નહીં મળતું હોય તો વનમાં જઈને શું કરશો, તમને ત્યાં શું મળવાનું છે. જો જેમ શરીરમાંથી ઇન્દ્રિયોના ભોગ ભોગવો છો, સુખો ભોગવો છો, એમ આત્મસુખ પણ આપણા શરીરની અંદર જ રહેલું છે. શરીરના માધ્યમથી જેમ ભોગો ભોગવીએ છીએ લૌકિક, એમ શરીરના માધ્યમ વડે જ, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, આત્મપ્રાપ્તિ ધર્મની ધર્મની ઉપાસના પણ શરીર વડે જ થશે. પણ એ શરીરને વનમાં લઈ જઈને કરશો શું. અને એટલા માટે કહ્યું કે સાધન કરી જુઓ તનમાં, આપણા પોતાની અંદર જ છે. જે તત્વ જે ઓળખવાનું છે, આપણે પોતે જ આંધળા બની જઈએ છીએ આપણા પોતાના માટે જ. જેમ આંખથી આંધળો માણસ, એને કશું દેખાય નહીં, દુનિયાનું કશું જ ના દેખાય એને, ગમે એટલું સમજાય પણ વસ્તુ સમજે ખરો પણ દેખાય નહીં. એમ પોતાના જાતનો આંધળો માણસ, એને ગમે એટલું સમજાવવામાં આવે તો આત્માનુભૂતિ થાય નહીં. આંધળો, અજ્ઞાન, તિમિરાંધસ્ય, અજ્ઞાન રૂપી ગાઢ અંધકારને લીધે આંધળો છે. હવે આંધળાને પોતાની જાત તો સમજી શકાય કે મારી જાત છે, પણ જે સમજણનો આંધળો છે એને પોતાના આત્માનું સ્વરૂપ નથી દેખાતું. અજ્ઞાન તિમિરાંધસ્ય, આ અજ્ઞાન રૂપી ભયંકર અંધકારને લીધે આત્મતત્વ પોતાનું છે પોતે નથી જોઈ શકતો આંધળો. એના જેવો બીજો આંધળો કોણ કે પોતાની જાતને જ ના સમજી શકે, ના ઓળખી શકે. મારી જાત જણાવી રે, કેટલી ઊંચી વાત કરી દીધી. સોહમ બ્રહ્મ રૂપ તારું, તું કોણ છું જો. સોહમ તેજ, એ બ્રહ્મ સ્વરૂપ તેજ, મારું આપ. કેટલા ભજન ની અંદર સરળ શબ્દો પણ કેટલા અર્થવાળા છે. ગુરુએ ઉપદેશ આપ્યો રે, સોહમ બ્રહ્મ કહ્યું. ઉપદેશ એ જો તારામાં જે છે જે તે પોતે જ તું છું. મારી જાત જણાવી રે, જાત એટલે શરીર નહીં, સ્વરૂપ જણાવી. તો આ દરેક જે સમજ છે એ સમજણ સમજ્યા વિન સૌ કાચું રાંધવા બેઠા હોઈએ, રોટલી કાચી હોય, ભાતે કાચો નીકળે, શાકે કાચું હોય, શું થાય? દર ભૂખ્યા જ રહેવું પડે ને? એમ સમજણ કાચી હોય જીવનમાં તો અધ્યાત્મની ભૂખ ક્યાંથી સંતોષાવાની હતી? સમજણ વિન, સમજણ સમજ્યા વિન સૌ કાચું, બધું જ કાચું. અને એ જે અપરિપક્વતા છે એ આપણને ક્યારેય જીવનમાં સંતોષ નહીં આવવા દે. આપણા પોતાના જીવનની અપરિપક્વતા, જેને સમજણ વગરનું જીવન કહેવાય, ઘણા જીવતા હોય છે. સટ્ટાના બજારની અંદર જાય, ભયંકર હારી થાકીના આપઘાત કરે. આ છે સમજણ વગરનું. એમને જઈને ખાડામાં કૂદકો મારવાનો, બસ પછી અંદર જે થાય તે સાચું. તો સમજણ વગરનું જીવન, અધકચરી સમજણ વાળું જીવન માણસને કેવા અકસ્માત આકસ્મિક જીવનની અંદર ફેંકી દે છે. લે જાવે કેમ? અજ્ઞાનની સ્થિતિ છે. જો પરિપક્વતા આપણે જોઈએ છે યુવાનની અંદર કે નાની ઉંમરની અંદર, ક્યાં પરિપક્વતા હોય છે? કેટલા બધા ખાડાની અંદર કૂદકા મારતા હોય છે, અને ખાડામાં મારેલા ભૂસકા પછીથી કેવી પરિસ્થિતિ, કેટલા હડકા ભાગતા હોય છે અંદર. તો અહીંયા આગળ પણ જે મહારાજે કહ્યું કે સાધન કરી જુઓ તનમાં, જ્યાં છો ત્યાં જ બેસીને ભજન કરો. જો મન વ્યવસ્થિત હશે તો ભયંકર ટ્રાફિક પોઈન્ટની વચ્ચે પણ, ધસમસતો ટ્રાફિક પોઈન્ટ વચ્ચે જ, એની વચ્ચે પણ તમે શાંતિથી બેસી શકશો. પણ મન તમારું અનુકૂળ જ નહીં હોય ને, તોફાની હશે ને, અશાંત હશે, તો જંગલના એકાંતમાં જઈને બેસશો તોય તમને શાંતિથી જંપી નહીં બેસવા દે. ઉઠાડી મેળશે, ઉભો કરી મેળશે. આજુબાજુ કોઈ ના હોય પણ તમારું મન જ તમને ઉઠાડી ઉભો કરી ઉભો થાય. થી સાધન કરી જુઓ તનમાં, જ્યાં છો ત્યાં બેસીને ભગવદ ભજન કરો. મનને ખૂબ જ સમજાવીને શાંતિથી, જેનું મન સમજ્યું ને એનું બધું સમજાઈ ગયું, પણ જેનું મન ના સમજ્યું એને કશું સમજાવવાનું નહીં. મન માનવું જોઈએ કોઈ પણ બાબતમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ વ્યક્તિ સાથે. જો મન માની ગયું તો બધું જ બરાબર, અને મન ન માને ને લગ્ન કે રૂરૂ દાંપત્ય જીવન હોય કે મા બાપ હોય તો એની સાથે ના મેળ પડે. મન પેલા સોમે સાધો રહી મન મારે, તમારા મનને ચંદ્રને શાંત કરો, સમજાવો. અને પહેલું જ, સૌથી પહેલું તમે તમારા પોતાની અંદર જ શોધો ને, જે કઈ ગુણ અવગુણ છે, દોષ છે, એ ગુણ દોષ ને પોતામાં શોધી જુઓ. આપણને જડશે, આપણા સદગુણ પહેલા જડશે, પણ અંદર ઊંડા ખોદીશું તો આપણા દુર્ગુણો પણ દેખાશે, અને દુર્ગુણોના કોલસામાંથી અંદર પાછા ચમકતા ઈરાયા હાથમાં આવશે, ઓ મારી પાસે આવું છે. તો એ સાધનને મન વડે સમજણ પૂર્વક આપણા પોતાનામાં જ મેળવવાનું છે, એમ જે મહારાજનો આદેશ છે. આ જે મહારાજનો ઉપદેશ છે, ભલે આપણને કે જે મહારાજે ઉપદેશ કરે, આ જ ઉપદેશ છે. આજ એમના શ્રીમુખ ની વાણી છે, મારા શ્રી જયારે અહીંયા બિરાજ્યા છે ને, ત્યારે જે કોઈ સંતો સેવકો છે એમની વચ્ચે બેસીને આ વાતો કરેલી છે. એટલે સાધન ભજન નું સાચું માર્ગદર્શન જે મહારાજે આપણને આપ્યું છે અને સ્પષ્ટ છે, એ મહારાજે કશું આપ્યું નથી, એમ કશું નથી આપ્યું એમ નહીં, પણ આપણે કશું જોવા પ્રયત્ન કર્યો નથી. ઘણા કંઈક માં અહીં મંદિરમાં તો સેવા વગર બીજું શું છે, પણ જેણે આ પદોપનિષદમાં ડોક્યું કર્યું એને સમજાયું, ઓહો સેવા એકલી નહીં, આટલું બધું અગાધ ઉપનિષદો અને વેદોની વાતો પણ આની અંદર છે, એ તો જડી જ નહોતી, ખબર જ નહોતી. જ્યારે મન આપણું તૈયાર થાય કે ચાલો આ સત્સંગ વડે જય મહારાજ નું તત્વ શું છે એને સમજીએ તો ખરા. જય મહારાજે આપણને કઈ આજ્ઞાઓ આપી છે, કયો બોધ આપ્યો છે, આપણને શું કરવાનું કહ્યું છે, એ આપણને સત્સંગ વગર નહીં મળે. અને સત્સંગ વગર બધું જ કાચું છે. સત્સંગ વિના મારે નહીં ચાલે, મને વેણ તમારા બહુ સાલે. સાલે એટલે દુઃખ ખૂંચે, ત્યાંને બહુ સાલ્યું. હા, અને સત્સંગ સાલે એટલે અંદર ખૂબ ગમે. હાલવું કે છે ને લાકડાને એકબીજા જોડે, એમ આપનો સત્સંગ પણ મને એટલો બધો મજબૂત રીતે અનુભવાઈ રહ્યો છે કે એ સત્સંગથી મને ઘણું બધું મારા જીવનમાં સમજવાનું મળે છે. તો સાધન ભજન જય મહારાજે આપણને આ પદોમાં એટલું બધું આપ્યું છે કે વાત ન પૂછો. અને તો જય મહારાજના એ સાનિધ્યમાં જે કઈ ઉપલબ્ધ થયું, જેને અંકિત કરાયું, અને એમાંથી પાછું મણિરામ મહારાજે જે દર્શન કરો છો, એ મણિરામ મહારાજે એને સાંકળ્યું બધું અને એને હસ્તાક્ષરની અંદર જય મહારાજના સાનિધ્યમાં આજે પણ એ ગુટકો છે અને એનો ઝેરોક્સ અહીંયા આપણી પાસે એ પણ છે. એ મણિરામ મહારાજ જે આ બધું સંકલિત કર્યું, એ પદ સંગ્રહ આપણને મળ્યું છે. મણિરામ મહારાજ પણ લક્ષ્મણદાસજી મહારાજ સાથે રહીને એટલા બધા અનુભવી, સાધન ભજનમાં એટલા બધા અનુભવી હતા, એટલા બધા ધીર અને ગંભીર હતા કે મોટા મણિરામ મહારાજની મર્યાદા બીજા બધા જ સાચે, બધા જ સંતો ભલે એ પોતે આ પરંપરાની વ્યવસ્થા સેવાને સંભાળવા માટે એના પ્રવાહમાં નથી આવ્યા, પણ પ્રવાહની બાજુમાં રહીને પણ મણિરામ મહારાજે ખૂબ કર્યું છે, ખૂબ એ કર્યું છે. એમની પાસે જે કઈ સૂઝ અને સમજ હતી ને, એના વડે આપણને કંઠાભરણ કેવું કઈક નામ છે એ પુસ્તકનું નામ, હસ્તલિખિત અક્ષરો છે, કોઈ દિવસ અહીંયા બતાવીશું એની ઝેરોક્સ. પણ એ બધા મહાપુરુષોએ આ ઘણું આપ્યું છે. જય મહારાજના મૂળ જય મહારાજના સાનિધ્યમાં ગોરધનદાસજી મહારાજ, ભગવાનદાસજી મહારાજ દર્શન કરો છો ને, બધા ઓળખી રાખજો. જે ગોરધનદાસજી મહારાજ છે એમની મહારાષ્ટ્રની ઉપસ્થિતિમાં, જય મહારાજની ઉપસ્થિતિમાં 200 વર્ષ પહેલા અહીંયા ગંગારામ મહારાજ જે સમાધિ ત્યાં થઈ રહી છે, ગોરધનદાસજી મહારાજ એમને ગંગારામ પણ કહેતા, અને ત્યાર પછી ભગવાનદાસજી મહારાજ એ પણ જય મહારાજના શિષ્ય છે, એમને વડોદરામાં મોકલેલા સેવામાં, સમાધિ અહીંયા છે. તો આમ આ બધા સંતો વિભૂતિઓ જય મહારાજના સાનિધ્યમાં રહેલા છે. ગોરધનદાસજી, ભગવાનદાસજી, મણિરામજી, મણિરામ બે હતા, મોટા મણિરામ મહારાજ અને મણિરામ મહારાજ. પણ એ જે મોટા મણીરામ મહારાજ હતા એમની પાસે ખૂબ જ સૂઝ હતી, સમજ હતી, જ્ઞાન હતું, ઠરેર ને ગંભીર હતા. તો એમણે તે સમયે આ બધા જ જય મહારાજ ના ઉપદેશ ના જે કઈ પદો રચાયા એનું સંકલન કર્યું, એનું સાધન બનાવ્યું. સાધન સતગુરુ નું સાચું તે આ પદોપનિષદ, આપણે એને પદોપનિષદ કહીશું જય મહારાજ નું, જેમાં વેદ ઉપનિષદ આપણા ધર્મગ્રંથો બધાનો સાર ને નિચોડ આની અંદર છે. જાનકીદાસજી મહારાજ તો કહેતા કે આ પદોપનિષદ અંદર બધું જ છે, જે એમાં નથી એ બીજે ક્યાંય નથી. એમના શ્રીમુખેથી જાનકીદાસ મહારાજ સાંભળ્યું કે ઉપનિષદો, વેદો, ગીતા, મહાભારત, રામાયણ બધું જ આની અંદર છે. હવે કહો આપણે ક્યાં આગળ બીજે બાર ફાંફા મારવા જવાનું? આપણું શાસ્ત્ર, આપણું જ્ઞાન, આપણા જે જે પરંપરાના સંતો થઈ ગયા સૌએ અહીં ગાડી આપ્યું, પુરુષોત્તમ પદ મારે, એ પુરુષોત્તમદાસજી મહારાજે આપ્યું. નારણ મનમાં વિનવે, તો એ નારણજી વ્યાસ, પુરુષોત્તમદાસજી મહારાજ, પછી એમાં બાલકદાસજી, જેઠો ભગત, મુકુંદ ભગત, આ બધા દાસગંગ, હરિરામજી, હરિદાસજી, આ બધા સંતોએ ખૂબ પોતાની અનુભૂતિઓનું સર્જન અને મણિરામ મહારાજને ના એ પુરુષાર્થથી આપણને આ બધું પ્રાપ્ત થયું છે. જય મહારાજ.